આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્કાર શ્રોતા મિત્રો, 12 માર્ચ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ભારતીય ઉદ્યોગ જગત માટે ગૌરવ સમાન સમાચાર અમેરિકાથી આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેના મહાકાય સોદાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના ટેક્સાસમાં પોર્ટ ઓફ બ્રાઉન્સવિલે ખાતે નવી રિફાઇનરી સ્થાપશે. આ પ્રોજેક્ટની કુલ કિંમત અંદાજે $300 બિલિયન એટલે કે આશરે 25 લાખ કરોડ રૂપિયાથી વધુ ગણવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસમાં ઉર્જા ક્ષેત્રે આ અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ છે. છેલ્લા 50 વર્ષમાં અમેરિકામાં સ્થાપનારી આ પ્રથમ નવી ઓઇલ રિફાઇનરી હશે. ટ્રમ્પે આ માટે મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપનો જાહેરમાં આભાર માન્યો છે. આ રિફાઇનરી અમેરિકાના સ્થાનિક શેઇલ ઓઇલને પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરાઈ છે. આ પ્લાન્ટ દુનિયાની સૌથી સ્વચ્છ અને આધુનિક રિફાઇનરી હોવાનો દાવો કરાયો છે. આ પ્રોજેક્ટ દ્વારા દક્ષિણ ટેક્સાસમાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે. રિલાયન્સ આ પ્રોજેક્ટમાં અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ કંપની સાથે ભાગીદારી કરી રહી છે. આ સોદો આગામી 20 વર્ષ માટેના વ્યાપારી કરારો પર આધારિત છે. રિલાયન્સ દર વર્ષે અંદાજે 6 કરોડ બેરલ અમેરિકી ક્રૂડ ઓઇલની ખરીદી અને પ્રક્રિયા કરશે. આનાથી અમેરિકાની ઉર્જા સુરક્ષા અને નિકાસ ક્ષમતામાં મોટો વધારો થશે. ભારતીય કંપનીની આ સિદ્ધિથી વૈશ્વિક સ્તરે ભારતની આર્થિક તાકાતનો પરચો મળ્યો છે. જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ચલાવવાનો અનુભવ રિલાયન્સને અહીં કામ લાગશે. આ જાહેરાત બાદ શેરબજારમાં રિલાયન્સના શેરમાં પણ ભારે હલચલ જોવા મળી હતી. ટેક્સાસના ગવર્નર અને સ્થાનિક નેતાઓએ આ રોકાણને ઐતિહાસિક ગણાવ્યું છે. પર્યાવરણના કડક નિયમો વચ્ચે આ રિફાઇનરી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ પ્રોજેક્ટનું કામ 2026ના બીજા ક્વાર્ટરમાં શરૂ થવાની શક્યતા છે. આ પ્લાન્ટ થયા બાદ અમેરિકાની ગેસોલિન અને ડીઝલની સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે. પશ્ચિમ એશિયાના તનાવ વચ્ચે આ પ્રોજેક્ટ ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરીકે મહત્વનો છે. આ સોદો ભારત અને અમેરિકાના મજબૂત થતા આર્થિક સંબંધોનું પ્રતીક પણ છે. રિલાયન્સ હવે માત્ર ભારતની નહીં પણ ગ્લોબલ એનર્જી જાયન્ટ તરીકે ઉભરી રહી છે. આ સમાચાર સમગ્ર વિશ્વના બિઝનેસ જગતમાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. ભારત સરકાર દ્વારા તેલ અને ગેસ સપ્લાય અંગેની કટોકટીપૂર્ણ જાહેરાત. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ભારત પર પડી છે. ભારત સરકારે દેશમાં ઇંધણની અછત ન સર્જાય તે માટે મહત્વના પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ વિશેષ આદેશ જાહેર કર્યા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવને કારણે હોર્મુઝની સામુદ્ર ધુનીમાં સપ્લાય ખોરવાઈ ગયો છે. ભારત તેની જરૂરિયાતનો 85%થી વધુ ગેસ આ તેલ વિસ્તારમાંથી મેળવે છે. સરકારે તમામ ઓઇલ રિફાઇનરીઓને LPG એટલે કે રસોઈનું ગેસનું ઉત્પાદન મહત્તમ કરવા આદેશ આપ્યો છે. પ્રોપેન અને બ્યુટેન જેવા વાયુઓનો ઉપયોગ હવે માત્ર LPG બનાવવા માટે જ કરવામાં આવશે. પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં આ વાયુઓના ઉપયોગ પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારની પ્રથમ પ્રાથમિકતા ભારતીય ગૃહિણીઓના રસોડામાં ગેસ સપ્લાય જાળવી રાખવાનો છે. ગેસ સપ્લાય માટે પ્રથમ 3 શ્રેણી મહત્વની છે. પ્રથમ શ્રેણીમાં ઘરગથ્થુ PNG અને વાહનો માટેના CNGને રાખવામાં આવ્યા છે. બીજી શ્રેણીમાં ખાતર ઉત્પાદક પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. ત્રીજી શ્રેણીમાં ચાના ઉદ્યોગ અને અન્ય નાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને રાખ્યા છે. જરૂર પડશે તો વીજળી મથકો અને મોટા કેમિકલ પ્લાન્ટ્સના ગેસ સપ્લાયમાં કાપ મુકાશે. રિલાયન્સ અને ગેઇલ જેવા મોટા પ્લાન્ટ્સને પણ આ નિયમ લાગુ પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે IOCL, BPCL અને HPCLને એલર્ટ પર રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ₹100 પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ભારત સરકાર અમેરિકા પાસેથી વધારાનો LPG જથ્થો મંગાવવા માટેની પણ વાતચીત કરી રહી છે. દરિયાઈ માર્ગે આવતા જહાજોની સુરક્ષા માટે નૌસેનાની મદદ લેવાની પણ વિચારણા છે. આ આદેશ સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ થતાની સાથે જ અમલી બની ગયો છે. ઉર્જા મંત્રાલય દરરોજ સપ્લાય અને ડિમાન્ડની સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યું છે. યુદ્ધની સ્થિતિ જો વધુ વણસશે તો ઇંધણના ભાવમાં વધારો થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. હાલ પૂરતો સરકારે કહ્યું છે કે આપણી પાસે પૂરતો ગેસ અને સિલિન્ડરનો જથ્થો ઉપલબ્ધ છે, તેથી કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો યુદ્ધ લંબાશે તો ચોક્કસપણે ભારત માટે પણ ઉર્જા બાબતમાં પડકાર સર્જાશે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ ફાટી નીકળતા વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં મોટી કટોકટી સર્જાઈ છે. શિપિંગ કંપનીઓએ સલામતીના નામે દરિયાઈ નૂરમાં અધધ વધારો ઝીંકી દીધો છે. જે કન્ટેનરનું નૂર પહેલાં 300 થી 600 ડોલર હતું, તે હવે વધીને 5,000 થી 7,000 સુધી પહોંચી ગયું છે. આને કારણે ભારતના હજારો કન્ટેનર અધવચ્ચે દરિયામાં અથવા વિવિધ બંદરોમાં અટવાઈ પડ્યા છે. ખાસ કરીને ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને આની સૌથી વધુ માઠી અસર પડી છે. મોરબીના અંદાજે 1500થી વધુ કન્ટેનર હાલમાં મુંદ્રા પોર્ટ પર અથવા ખાડી દેશોના બંદર પર અટવાયેલા છે. શિપિંગ કંપનીઓએ વોર રિસ્ક સરચાર્જના નામે ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું છે. ઘણા કિસ્સાઓમાં જે માલ પહેલેથી જ લોડ થઈ ગયો હતો તેના પર પણ પાછલી અસરથી ચાર્જ માગવામાં આવી રહ્યા છે. આટલા ઊંચા નૂર એટલે કે ફ્રેઇટને કારણે નિકાસકારોનો નફો તો દૂર, આખો માલ ખોટમાં જઈ રહ્યો છે. જો ખરીદદાર નવો ચાર્જ ચૂકવવાની ના પાડે તો નિકાસકારે માલ પરત મંગાવવાનો ખર્ચ ભોગવવો પડે છે. ગુજરાતના ફળ અને શાકભાજીના નિકાસકારો પણ આ કટોકટીથી ખૂબ પરેશાન છે. નાશવંત વસ્તુઓના કન્ટેનર જો સમયસર ન પહોંચે તો કરોડોનું નુકસાન થવાની ભીતિ છે. ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્ર ધુની બંધ કરવાની ચેતવણીએ વધુ ગંભીર સ્થિતિ બનાવી છે. ઘણી શિપિંગ કંપનીઓએ સલામતીના કારણોસર તેમના જહાજોના રૂટ બદલી નાખ્યા છે અથવા મુસાફરી રદ કરી છે. ભારત સરકારે આ બાબતે હસ્તક્ષેપ કરીને શિપિંગ લાઇનોને મનસ્વી ભાવ વધારો ન કરવા સૂચના આપી છે. ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગે કંપનીઓને પારદર્શક રીતે ભાવ નક્કી કરવા જણાવ્યું છે. ગુજરાતના કંડલા અને મુંદ્રા પોર્ટ પર કન્ટેનરોનો ભરાવો થયો છે, તેને કઈ રીતે નિકાલ કરવો તે અંગે પણ હવે કેન્દ્ર સરકાર સાથ આપવા માંડી છે. નિકાસકારોએ સરકાર પાસે માંગ કરી છે કે બંદરો ઉપર લાગતા ડેમરેજ ચાર્જમાં માફી આપવામાં આવે. વીમા કંપનીઓએ પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં જતા માલ માટે પ્રીમિયમમાં તોતિંગ વધારો કર્યો છે. આ સ્થિતિ લાંબી ચાલશે તો ભારતના 8 થી 10 બિલિયન ડોલરના નિકાસ વેપારને સીધી અસર થઈ શકે છે. સુરતના હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને પણ કાચા માલની આયાતમાં મુશ્કેલી પડી રહી છે. સપ્લાય ચેઇન ખોરવાને કારણે આવનારા દિવસોમાં આયાતી વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ગલ્ફ દેશોમાં જતા ભારતીય ચોખા અને મસાલાના કન્ટેનર પણ હાલ જોખમમાં છે. નિકાસકારો હવે આશા રાખી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થપાય જેથી વેપાર ફરી પાટે ચડી શકે. ભારતના ન્યાયિક ઇતિહાસમાં 11 માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. સુપ્રીમ કોર્ટે 32 વર્ષીય હરીશ રાણાને સન્માનજનક રીતે મૃત્યુ પામવાની મંજૂરી આપી છે. હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી પર્સિસ્ટન્ટ વેજીટેટિવ સ્ટેટમાં જીવી રહ્યા હતા. વર્ષ 2013માં ચંડીગઢમાં 4થા માળેથી પડી જવાને કારણે તેમને માથાની ગંભીર ઈજા થઈ હતી અને ત્યારથી તેઓ વેજીટેટિવ સ્ટેટમાં હતા અને પથારી વસજ રહ્યા. માત્ર ટ્યુબ દ્વારા અપાતા ખોરાક પર જીવતા હતા. જસ્ટિસ જે બી પારડીવાલા અને કે વી વિશ્વનાથનની બેન્ચે આ સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ગૌરવ સાથે જીવવાનો અધિકાર હોય તો ગૌરવ સાથે મરવાનો પણ અધિકાર છે. ભારતમાં 2018ના કાયદા પછી વ્યવહારિક રીતે ઈચ્છા મૃત્યુની આ પ્રથમ મંજૂરી છે. હરીશના પિતા અશોક રાણાએ આ માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. તેમણે ઘર પણ વેચવું પડ્યું હતું. દિલ્હી હાઈકોર્ટે અગાઉ આ અરજી ફગાવી દીધી હતી, જેની સામે તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે નિમણૂક કરેલા મેડિકલ બોર્ડે જણાવ્યું હતું કે હરીશના સાજા થવાની કોઈ શક્યતા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ટ્યુબ દ્વારા અપાતું પોષણ એ તબીબી સારવાર છે જે બંધ કરી શકાય છે. આ કેસમાં કોર્ટે 30 દિવસનો કુલિંગ ઓફ પીરિયડ પણ માફ કરી દીધો છે. ન્યાયાધીશોએ પરિવારના સમર્પણની પ્રશંસા કરતાં કહ્યું કે ત્યાગ એ જ સાચો પ્રેમ છે. હરીશને હવે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, જ્યાં તેને પેલિએટિવ કેર અપાશે. આ પ્રક્રિયામાં લાઈફ સપોર્ટ ધીમે ધીમે હટાવવામાં આવશે જેથી તેમનું કુદરતી મૃત્યુ થાય. ભારતમાં એક્ટિવ યુથેનેશિયા એટલે કે ઝેરનું ઇન્જેક્શન આપી અને મૃત્યુ નિપજાવવું એ હજુ પણ ગેરકાયદેસર છે. પેસિવ યુથેનેશિયા એટલે કે જીવન રક્ષક સારવાર પાછી ખેંચવી એ જ માન્ય છે. કોર્ટે આ ચુકાદા દ્વારા અનુચ્છેદ 21 હેઠળના મૂળભૂત અધિકારોનું નવું અર્થઘટન કર્યું છે. ભવિષ્યમાં આવા જટિલ કેસો માટે આ ચુકાદો એક માર્ગદર્શિકા બનશે. હરીશના પિતાએ રડતા અવાજે કહ્યું કે કોઈ માતા પિતા પોતાના સંતાન માટે આવું ન ઈચ્છે, પણ તેની પીડા જોવી હવે અસહ્ય હતી, તેથી આ નિર્ણય લેવો પડ્યો હતો. આ કેસ સમાજમાં નૈતિકતા અને તબીબી વિજ્ઞાન વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે. સમગ્ર દેશ આ હૃદયસ્પર્શી કિસ્સા અને ન્યાયતંત્રના માનવીય અભિગમની ચર્ચા કરી રહ્યા છે. અને છેલ્લે ભારતીય સંસદના ઇતિહાસમાં છેલ્લા 36 કલાક ખૂબ જ રાજકીય હલચલ ભરેલા રહ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમના પદ પરથી હટાવવા માટે વિરોધ પક્ષો દ્વારા લાવવામાં આવેલી પ્રસ્તાવો ફગાવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ ઓમ બિરલા પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવી અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ પર સંસદમાં લગભગ 2 દિવસ સુધી ખૂબ જ ગરમાગરમ ચર્ચા અને દલીલો ચાલી હતી. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને બોલવાની પૂરી તક આપવામાં નથી આવતી, પરંતુ બહુમતીના આધારે અને મૌખિક મતદાન દ્વારા આ પ્રસ્તાવને ગૃહમાં નામંજૂર કરવામાં આવ્યો છે. પ્રસ્તાવ ફગાવ્યા બાદ ઓમ બિરલા ફરીથી સ્પીકરની ખુરશી પર બિરાજમાન થયા છે અને તેમણે ગૃહનું સંચાલન શરૂ કર્યું છે. ગૃહને સંબોધતા તેમણે કહ્યું કે સંસદમાં કોઈપણ સભ્ય નિયમોથી પર નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકસભા 140 કરોડ ભારતીયોની આશાઓનું પ્રતીક છે અને તેની ગરિમા જળવાવી જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ચર્ચામાં ભાગ લીધો હતો અને વિરોધ પક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. અમિત શાહે આંકડાકીય માહિતી આપતા કહ્યું કે વિરોધ પક્ષને તેમની સંખ્યા કરતાં વધુ સમય ફાળવવામાં આવ્યો છે. ઓમ બિરલાએ જણાવ્યું કે તેમણે હંમેશા પક્ષપાત વગર અને નિયમો મુજબ જ ગૃહ ચલાવવાનો પ્રયાસ કર્યો છે. વિરોધ પક્ષના 118 સભ્યોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતે નિષ્ફળ રહ્યા હતા. સંસદમાં થયેલી આ ચર્ચા દરમિયાન માઇક્રોફોન બંધ કરી દેવાના આરોપોને પણ સ્પીકરે નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે સ્પીકર પાસે માઇક્રોફોન કંટ્રોલ કરવાની કોઈ સ્વિચ હોતી નથી, તે ટેકનિકલ પ્રક્રિયા છે. આ જીત સાથે NDA સરકારની સંસદમાં પકડ વધુ મજબૂત હોવાનું સાબિત થયું છે. ઓમ બિરલાએ તમામ સભ્યોને ગૃહની ગરિમા અને અનુશાસન જાળવવા અપીલ કરી છે. આ પ્રસ્તાવ ફગાવવાથી હવે ઓમ બિરલા સતત બીજા કાર્યકાળ માટે સ્પીકર પદ પર યથાવત રહેશે. ભાજપ અને તેના સાથી પક્ષોએ સ્પીકરના સમર્થનમાં એક જૂથ થઈને મતદાન કર્યું હતું. આ ઘટનાએ ભારતીય લોકશાહીમાં સ્પીકરના પદની સ્વાયત્તતા અને મહત્વ પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે. આ નિર્ણય બાદ સંસદના બાકીના સત્રમાં પણ સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચે સંઘર્ષ ચાલુ રહેવાની શક્યતા છે. ઓમ બિરલાએ તમામ સાંસદોનો આભાર માન્યો અને ન્યાયી રીતે ગૃહ ચલાવવાની ખાતરી આપી હતી. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
લાઈક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.